એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી શોધ વિશે વાત કરવાના છીએ જેણે માનવ ઇતિહાસને કાયમ માટે બદલી નાખ્યો, અને છે લેખન કળા, મતલબ કે લખવાની અલગ અલગ રીતો, પ્રણાલીઓ.
બિલકુલ, આપણે રોજ લખીએ વાંચીએ છીએ એટલે કદાચ એની કિંમત આપણને એટલી નથી સમજાતી. પણ એમ વિચારો કે બોલાતી ભાષાને આમ દૃશ્ય રૂપ આપવું કાગળ પર કે પથ્થર પર, એ ખરેખર કેટલી મોટી સિદ્ધિ હશે.
સાચી વાત છે.
આજે આપણે એન્ડ્રુ રોબિન્સનના પુસ્તકોના સારાંશ પર વાત કરીશું, જે આપણને આ લેખન પ્રણાલીઓની એમ કે આખી દુનિયામાં લઈ જશે.
અને આ વિષય ફક્ત ઇતિહાસનું નથી, બરાબર ને? આજે પણ એટલો જ મહત્વનું છે.
ચોક્કસ.
લેખન ખાલી વાત પહોંચાડવાનું સાધન નથી, એ તો આપણી સંસ્કૃતિ, આપણી વિચારવાની રીત, સમાજ, આ બધાને ઘડવામાં મને લાગે છે એનો મોટો હાથ છે.
હા, આજે ડિજિટલ યુગમાં પણ જુઓ ને, ઇમોજી છે, શોર્ટકટ છે, પણ લેખનનું મહત્વ તો એવું ને એવું જ છે, ભલે ને એનું સ્વરૂપ બદલાયું હોય.
બરાબર. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ.
શરૂઆત લેખકથી કરીએ. એન્ડ્રુ રોબિન્સન એક જાણીતા બ્રિટિશ લેખક છે, પત્રકાર પણ છે, અને એમનો રસ ખાલી ઇતિહાસ કે ભાષામાં નહીં પણ વિજ્ઞાન અને કળા બંનેમાં છે. અને તેઓ ધ ટાઈમ્સ હાયર એજ્યુકેશન સપ્લિમેન્ટ જેવા મોટા પ્રકાશનના સાહિત્યિક સંપાદક પણ રહી ચૂક્યા છે.
ઓહ, એટલે એમને ખબર છે કે ગહન વાતને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. પણ આ વિષય પર, એટલે કે લેખન પ્રણાલીઓ પર, લખવા માટે એમની ખાસ લાયકાત શું ગણાય?
એમની સૌથી મોટી ખાસિયત છે એમ કહી શકાય કે એમનો બહુક્ષેત્રીય અભિગમ, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ. ઓક્સફર્ડમાંથી ભણ્યા છે અને પુરાતત્વ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને પેલું કોગ્નિટિવ સાયન્સ, એટલે કે મગજ કઈ રીતે કામ કરે છે એ વિજ્ઞાન, આ બધામાં ઊંડો રસ ધરાવે છે.
એટલે એક જ વિષયને ઘણા બધા અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ શકે છે, ખરું ને? ખાલી અક્ષરો કે ચિહ્નો તરીકે નહીં.
બરાબર. અને બીજી વાત, એમણે પોતે પ્રાચીન લિપિઓ ઉકેલવા પર કામ કર્યું છે, મતલબ કે ડિસાઇફરમેન્ટ, એના પર પુસ્તકો પણ લખ્યા છે.
કઈ લિપિઓ?
જેમ કે ઇજિપ્તના હાયરોગ્લિફ્સ અને ગ્રીસની પેલી જૂની લિનિયર બી લિપિ.
ઓકે.
એટલે એમને સીધો અનુભવ છે કે કોઈ અજાણી લિપિને સમજવામાં કેવા પડકારો આવે. એટલે એ લેખનને ખાલી ટેકનિકલ વસ્તુ નથી ગણતા પણ માનવ બુદ્ધિ અને સંસ્કૃતિના જીવંત પુરાવા તરીકે જુએ છે. અને એમની લખવાની સ્ટાઇલ પણ એવી છે કે અઘરી વાત પણ સરળ લાગે.
તો પછી આ પુસ્તકોનો મુખ્ય હેતુ શું છે? એ શું કહેવા માંગે છે આપણને?
જુઓ, આ પુસ્તકો આપણને લેખનની શરૂઆતથી લઈને છેક આજના ડિજિટલ યુગ સુધીની એક આખી સફર કરાવે છે. રોબિન્સનનો મુખ્ય મુદ્દો એ છે કે લેખન એ ખાલી બોલાતી ભાષાને ટપકાવવાની રીત નથી, એનાથી કંઈક વધુ છે, ઘણું વધુ. એણે આપણી ચેતના, આપણી સંસ્કૃતિ, સમાજ, આ બધાને ઘડ્યા છે. એક મૂળભૂત બળ છે એમ કહી શકાય.
એટલે કેવી રીતે લખાય છે એ તો ખરું જ, પણ શા માટે લખવાની જરૂર પડી અને એની આપણા પર શું અસર થઈ, આ સવાલોના જવાબ મળે છે એમને.
હા, બરાબર. પુસ્તકો એ સમજાવે છે કે દુનિયામાં અલગ અલગ જગ્યાએ, જુદા જુદા સમયે લોકોએ પોતાની ભાષાને લખવાનું કે કેમ અને કેવી રીતે શરૂ કર્યું, કઈ લિપિઓ ટકી ગઈ, કઈ ભૂલાઈ ગઈ. અને એક બહુ રસપ્રદ વાત એ છે કે રોબિન્સન પેલી માન્યતાને પડકારે છે કે આપણી વર્ણમાળા, એટલે કે આલ્ફાબેટ, એ જ શ્રેષ્ઠ છે.
ઓહ, આ તો રસપ્રદ કહેવાય. આપણે તો મોટાભાગે એમ જ માનીએ છીએ કે મૂળાક્ષરો સૌથી વિકસિત સિસ્ટમ છે.
હા, પણ રોબિન્સન બતાવે છે કે એવું નથી. ચાઇનીઝ લિપિ જેવી સિસ્ટમ, જેમાં હજારો ચિહ્નો છે, એ પણ પોતાની રીતે અત્યંત કાર્યક્ષમ છે, જે તે ભાષા અને સંસ્કૃતિ માટે એ બરાબર છે. કોઈ એક સિસ્ટમ સૌથી સારી નથી હોતી, દરેકનો પોતાનો સંદર્ભ છે.
તો આ આખી સફર ક્યાંથી શરૂ થાય છે? પેલી ગુફાઓમાં દોરેલા ચિત્રોથી?
હા, શરૂઆત તો ત્યાંથી જ, જ્યાં માણસે સંકેતો વાપરવાનું શરૂ કર્યું. પછી પુસ્તકો આપણને લઈ જાય છે મેસોપોટામિયા, એટલે આજનું ઇરાક, પછી ઇજિપ્ત, ચીન અને અમેરિકાની પ્રાચીન માયા સભ્યતા. આ બધી જગ્યાએ લેખન સ્વતંત્ર રીતે વિકસ્યું.
અચ્છા.
પુસ્તકો લેખનના મુખ્ય પ્રકારો પણ સમજાવે છે, જેમ કે લોગોગ્રાફિક, જ્યાં એક ચિહ્ન એટલે એક શબ્દ કે વિચાર, ચીનની જેમ, પછી સિલેબિક જ્યાં એક ચિહ્ન એટલે એક આખો અક્ષર જેમ કે ક, કા, કી, અને પછી આપણી ગુજરાતી જેવી અલ્ફાબેટિક જ્યાં એક ચિહ્ન એટલે એક મૂળ ધ્વનિ ક, ખ, ગ.
અને પછી એની અસરો,
હા, સમાજ પર શું અસર થઈ, આપણા મગજ પર શું અસર થઈ એની વાત કરે છે, અને છેલ્લે આજના ડિજિટલ યુગમાં એનું ભવિષ્ય શું છે ત્યાં સુધી પહોંચે છે.
ચાલો તો થોડો ઊંડાણમાં ઉતરીએ. આ લેખનની શરૂઆત ખરેખર ક્યાં અને કેવી રીતે થઈ? મને તો હંમેશા એવું લાગે કે આ કોઈ જાદુઈ શોધ છે.
હા, પણ રોબિન્સન સમજાવે છે કે સાચું લેખન એટલે કે જે ખરેખર બોલાતી ભાષાને રજૂ કરે એ દુનિયામાં ઓછામાં ઓછી 4 જગ્યાએ એકબીજાથી સ્વતંત્ર રીતે ઉદ્ભવ્યું.
4 જગ્યાએ?
હા.
કઈ કઈ?
મેસોપોટેમિયામાં પહેલી ક્યુનેફોર્મ લિપિ, ખીલા જેવી દેખાય તે લગભગ 5000 વર્ષ પહેલાં. પછી ઇજિપ્તમાં હાઇરોગ્લિફ્સ જે આપણે પિરામિડ પર જોઈએ છીએ, ચીનમાં ચાઇનીઝ અક્ષરો, અને મધ્ય અમેરિકામાં માયા લોકોની લિપિ.
એટલે કે એવું નથી કે એક જગ્યાએ શોધાઈને પછી બધે ફેલાઈ?
ના, ઓછામાં ઓછા 4 અલગ અલગ ઉદ્ભવ સ્થાન હતા. અને શરૂઆત કઈ રીતે થઈ એ પણ રસપ્રદ છે. મેસોપોટેમિયામાંથી જે સૌથી જૂની માટીની તકતીઓ મળી છે ને એના પર હિસાબ કિતાબ લખેલો છે.
ઓહ, એટલે વેપાર અને વહીવટ માટે.
બરાબર, વ્યાપાર અને વહીવટની જરૂરિયાતોમાંથી જ લેખન જન્મ્યું. શરૂઆતમાં તો વસ્તુઓના ચિત્રો જ દોરતા, જેમ કે ઘેટા ગણવા હોય તો ઘેટાનું ચિત્ર. પણ ધીમે ધીમે એ ચિહ્નો વધુ સરળ, અમૂર્ત બનતા ગયા, અને પછી એક ક્રાંતિ થઈ.
કેવી ક્રાંતિ?
ચિહ્નો ફક્ત વસ્તુઓ માટે નહીં પણ ભાષાના ધ્વનિઓ માટે વપરાવા લાગ્યા.
એ કઈ રીતે થયું? ચિત્રમાંથી ધ્વનિ સુધી?
એમાં પેલો રીબસ પ્રિન્સિપલ કામ લાગ્યો. ધારો કે આપણે ગુજરાતીમાં આંખનું ચિત્ર દોરીએ. હવે જો આપણે ફક્ત આ ધ્વનિ માટે પણ એ જ આંખનું ચિત્ર વાપરીએ તો એ રીબસ પ્રિન્સિપલ થયો. એટલે કે ચિત્રનો ઉપયોગ એના અર્થ માટે નહીં પણ એના નામ સાથે જોડાયેલા અવાજ માટે કરવો. આ પગલાંથી જ ચિત્રો સાચા લેખનમાં ફેરવાયા.
વાહ, હવે બરાબર સમજાયો. પણ આ હજારો વર્ષ જૂની લિપિઓ જે ભૂલાઈ ગઈ હતી એને આજે આપણે વાંચી કઈ રીતે શકીએ? આ લિપિ ઉકેલવાની પ્રક્રિયા તો કોઈ ડિટેક્ટિવ વાર્તા જેવી લાગતી હશે.
હા, બિલકુલ. અને રોબિન્સન આવી રોમાંચક કથાઓ કહે છે. સૌથી પ્રખ્યાત તો છે ઇજિપ્તના હાઇરોગ્લિફ્સ ઉકેલવાની વાત. એમાં મદદ મળી રોઝેટા સ્ટોન નામના એક પથ્થરથી.
હા, એના વિશે સાંભળ્યું છે. એના પર 3 લિપિ હતી ને?
હા, એક જ લખાણ 3 લિપિમાં. હાઇરોગ્લિફિક, ડેમોટિક, એ પણ ઇજિપ્તિયનનું જ એક સ્વરૂપ, અને ગ્રીક. હવે ગ્રીક તો વિદ્વાનો જાણતા હતા, એટલે એની સરખામણી કરીને ઝન ફ્રાન્કોઇસ શેમ્પોલિયન નામના ફ્રેન્ચ વિદ્વાને ભેદ ઉકેલ્યો. એમણે સાબિત કર્યું કે હાઇરોગ્લિફ્સ ખાલી ચિત્રો નથી પણ એમાં અવાજ માટેના સંકેતો પણ છે અને શબ્દો માટેના સંકેતો પણ છે. બહુ જ જટિલ મિશ્રણ છે.
શું આવી બીજી કોઈ વાર્તા છે પુસ્તકોમાં?
હા, લિનિયર બી લિપિની વાત પણ જબરજસ્ત છે. આ લિપિ ગ્રીસના ક્રીટ ટાપુ પરથી અને મુખ્ય ભૂમિ પરથી મળેલી માટીની તખતીઓ પર હતી. કોઈને ખબર નહોતી કે એ કઈ ભાષા છે. તેને ઉકેલનાર હતા માઇકલ વેન્ટ્રિસ. અને નવાઈની વાત એ છે કે એ વ્યવસાય આર્કિટેક્ટ હતા, કોઈ ભાષાશાસ્ત્રી નહીં. પણ બીજા વિશ્વયુદ્ધ વખતે કોડ તોડવાનો એમને અનુભવ હતો. એમની બુદ્ધિ પણ ગજબની. એમણે પદ્ધતિસર કામ કરીને સાબિત કર્યું કે આ લિપિ ગ્રીક ભાષાનું જ એક ખૂબ જૂનું સ્વરૂપ લખવા માટે વપરાતી હતી. આ શોધથી ગ્રીક સભ્યતાનો ઇતિહાસ સેંકડો વર્ષ પાછળ જતો રહ્યો.
અદ્ભુત. પણ અમુક લિપિઓ તો હજુ નથી ઉકેલાઈ ને, જેમ કે આપણી સિંધુ ખીણની લિપિ.
બરાબર કહ્યું. સિંધુ ખીણની લિપિ, ક્રીટની બીજી એક લિપિ લિનિયર એ, અને એવી કેટલીક લિપિઓ આજે પણ એક રહસ્ય જ છે. એમાં શું લખ્યું છે, કઈ ભાષા છે આપણને ખબર નથી. એ આપણને યાદ અપાવે છે કે ઇતિહાસમાં હજુ કેટલું જાણવાનું બાકી છે.
હવે વાત કરીએ આપણા મૂળાક્ષરોની. આપણે જે ગુજરાતી લિપિ વાપરીએ છીએ દેવનાગરી છે, અને અંગ્રેજીના ABCD, આ બધા વચ્ચે કોઈ સંબંધ ખરો? આ બધું આવ્યું ક્યાંથી?
હા, ચોક્કસ સંબંધ છે. આમ તો બહુ ઊંડો સંબંધ છે. આપણી ગુજરાતી, દેવનાગરી અને યુરોપની લગભગ બધી લિપિઓ, મધ્ય પૂર્વની લિપિઓ, આ બધાનું મૂળ એક જ પ્રાચીન લિપિમાં છે.
કઈ લિપિ?
આ કથા શરૂ થાય છે લગભગ 3700 વર્ષ પહેલાં પૂર્વ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં, જેને લેવાન્ટ કહે છે. ત્યાં પ્રોટો સિનાઇટિક નામની એક લિપિ વપરાતી હતી. એવું મનાય છે કે ત્યાં કામ કરતા સેમિટિક ભાષા બોલનારા લોકોએ ઇજિપ્તના હાયરોગ્લિફ્સમાંથી પ્રેરણા લીધી, પણ એને બહુ જ સરળ બનાવી દીધી.
કેવી રીતે સરળ બનાવી?
એમણે ફક્ત વ્યંજનો માટે ચિહ્નો બનાવ્યા, લગભગ 22-30 જેટલા ચિહ્નો, એટલે શીખવામાં પ્રમાણમાં બહુ સહેલી. આ આઈડિયા ફોનિશિયન વેપારીઓએ અપનાવ્યો. એમની આ સરળ વ્યંજન આધારિત લિપિ ભૂમધ્ય સમુદ્રમાં વેપાર સાથે ખૂબ ફેલાઈ.
અચ્છા, પછી?
પછી આવ્યા ગ્રીક લોકો. એમણે ફોનિશિયન લિપિ અપનાવી, પણ એમની ભાષામાં સ્વરોનું મહત્ત્વ ઘણું હતું, એટલે એમણે એક બહુ જ ક્રાંતિકારી કામ કર્યું.
શું કર્યું એમણે?
ફોનિશિયન લિપિમાં જે વ્યંજન ચિહ્નો એમના માટે બિનઉપયોગી હતા, એનો ઉપયોગ એમણે સ્વરો, વાવલ્સ દર્શાવવા માટે શરૂ કર્યો.
ઓ, એટલે વ્યંજનોની સાથે સ્વરો પણ ઉમેર્યા.
બરાબર. અને આમ બન્યો દુનિયાનો પહેલો સંપૂર્ણ મૂળાક્ષર, એટલે કે આલ્ફાબેટ, જેમાં વ્યંજન અને સ્વર બંને માટે અલગ ચિહ્નો હતા. આ ગ્રીક મૂળાક્ષર એટલો સફળ થયો કે એમાંથી જ રોમન લિપિ, એટલે કે લેટિન, વિકસી, જે આજે અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ જેવી ભાષાઓ વાપરે છે.
અને આપણી લિપિઓ?
અને પૂર્વ તરફ એવું મનાય છે કે ગ્રીક અને અન્ય સેમિટિક લિપિઓમાંથી પ્રેરણા લઈને ભારતની પ્રાચીન બ્રાહ્મી લિપિ વિકસી, અને બ્રાહ્મીમાંથી જ આપણી દેવનાગરી, ગુજરાતી, બંગાળી, તમિલ બધી લિપિઓ આવી. એટલે આમ જુઓ તો આપણી લિપિ અને અંગ્રેજીના ABCD દૂરના સગા ગણાય.
આ તો ખરેખર બહુ રસપ્રદ સફર છે. પણ જેમ તમે શરૂઆતમાં કહ્યું હતું કે મૂળાક્ષરો જ એકમાત્ર રસ્તો નથી, ચીન અને જાપાનની લેખન પદ્ધતિઓ આનાથી સાવ અલગ છે. એમાં તો હજારો ચિહ્નો હોય છે. એ કેવી રીતે કામ કરે છે એ સમજાવો ને.
હા, ચાઇનીઝ લેખન પ્રણાલી એ દુનિયાની સૌથી જૂની અને સતત વપરાશમાં રહેલી લિપિ છે. 3500 વર્ષથી પણ જૂની. એ મુખ્યત્વે લોગોગ્રાફિક છે.
લોગોગ્રાફિક એટલે?
એટલે કે દરેક ચિહ્ન, જેને કેરેક્ટર કહે છે, એ એક આખા શબ્દ અથવા અર્થપૂર્ણ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે મોટાભાગના ચિહ્નો ખાલી ચિત્રો નથી હોતા, એમાં બે ભાગ હોય છે. એક ભાગ અર્થનો સંકેત આપે અને બીજો ભાગ ઉચ્ચારણનો સંકેત આપે. જટિલ છે, પણ બહુ વ્યવસ્થિત છે.
પણ હજારો ચિહ્નો યાદ રાખવા, એ તો બહુ અઘરું પડતું હશે ને.
હા, એ તો છે જ. સાક્ષર બનવા માટે ઘણા વર્ષો લાગે, પણ એની એક મોટી ખૂબી પણ છે. ચીનમાં કેટલી બધી અલગ અલગ બોલીઓ બોલાય છે, જે કદાચ એકબીજાને સમજાય પણ નહીં, પણ લખેલું ચિહ્ન બધા માટે એક જ હોય.
ઓ, એટલે લખેલી ભાષા બધાને જોડે છે.
બરાબર. ભલે તમે મેન્ડરિન બોલો કે કેન્ટોનીઝ, લખેલું ચિહ્ન જોઈને સમજી શકો. આનાથી ચીનમાં સદીઓથી એક સાંસ્કૃતિક એકતા જળવાઈ રહી છે.
અને પેલું જાપાનીઝ, એમાં તો કહે છે કે 3-3 લિપિઓ એક સાથે વપરાય છે. એ વળી કેવી રીતે શક્ય બને?
હા, જાપાનીઝ સિસ્ટમ તો બહુ જ અનોખી છે. એને હાઇબ્રિડ કહી શકાય. એમણે પહેલાં તો હજારો ચાઇનીઝ ચિહ્નો અપનાવ્યા, જેને જાપાનીઝમાં કાંજી કહે છે. એ મુખ્યત્વે નામ, ક્રિયાપદના મૂળ વગેરે માટે વપરાય. પણ જાપાની ભાષાનું વ્યાકરણ ચીનીથી બહુ અલગ છે, એટલે એમણે પોતાની બે સિલેબિક લિપિઓ પણ વિકસાવી.
સિલેબિક એટલે?
સિલેબિક એટલે જેમાં દરેક ચિહ્ન એક આખા અક્ષર, સિલેબલનું પ્રતિનિધિત્વ કરે. જેમ કે ક, કા, કી, કુ, કે, કો, આવી એમની બે લિપિઓ છે. હિરાગાના, જેના અક્ષરો વળાંકવાળા હોય, અને કાતાકાના, જેના અક્ષરો થોડા ખૂણાવાળા હોય.
તો પછી આ ત્રણેયનો ઉપયોગ કેવી રીતે થાય? ક્યારે કાંજી, ક્યારે હિરાગાના, ક્યારે કાતાકાના?
સામાન્ય રીતે એવું હોય કે વાક્યમાં જે મુખ્ય શબ્દો હોય, નામ કે ક્રિયાપદના મૂળ, એ કાંજીમાં લખાય. વ્યાકરણના જે ભાગો હોય, જેમ કે ક્રિયાપદના અંત, પ્રત્યયો, એ હિરાગાનામાં લખાય. અને કાતાકાના મોટે ભાગે વિદેશી શબ્દો માટે અથવા કોઈ શબ્દ પર ભાર આપવા માટે કે વૈજ્ઞાનિક નામો માટે વપરાય.
બાપરે, લાગે તો બહુ જ જટિલ.
હા, શરૂઆતમાં લાગે, પણ જાપાની ભાષા માટે આ મિશ્રણ ખૂબ જ અસરકારક સાબિત થયું છે. આ બતાવે છે કે ભાષાની જરૂરિયાત પ્રમાણે લેખન પ્રણાલીઓ કેવી અદ્ભુત રીતે વિકસી શકે છે.
આ બધું સમજ્યા પછી એક સવાલ થાય કે
લેખન શીખવાથી આપણા સમાજ પર અને આપણા મગજ પર શું અસર પડે છે? શું લખી વાંચી શકવું એ ખાલી એક આવડત છે કે એનાથી કંઈક વધારે છે?
રોબિન્સન સ્પષ્ટ કરે છે કે ઇતિહાસમાં જુઓ તો સાક્ષરતા એટલે કે લિટરસી એ હંમેશા શક્તિ અને સામાજિક દરજ્જા સાથે જોડાયેલી રહી છે.
કેવી રીતે?
પ્રાચીન સમાજોમાં, જેમ કે મેસોપોટેમિયા કે ઇજિપ્તમાં, જે લોકો લખી વાંચી શકતા એટલે કે લૈયાઓ સ્ક્રાઇબ્સ, એ લોકો સમાજનો એક ઉચ્ચ અને શક્તિશાળી વર્ગ ગણાતા. જ્ઞાન અને માહિતી પર એમનો કાબૂ હતો. ધર્મ અને રાજ ચલાવવામાં એમની ભૂમિકા બહુ મહત્વની હતી.
એટલે કે જે લખી શકે તે નિયમો પણ બનાવે અને ઇતિહાસ પણ લખે એમને?
હા,
અને એનાથી ઉલટું પણ સાચું છે. જ્યારે સાક્ષરતાનો ફેલાવો થયો, જેમ કે યુરોપમાં પ્રિન્ટિંગ પ્રેસની શોધ પછી થયું, ત્યારે જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચ્યું અને એનાથી મોટા સામાજિક અને રાજકીય પરિવર્તનો આવ્યા. માહિતીની પહોંચ એમ કહોને કે વધુ લોકતાંત્રિક બની.
બરાબર. અને આપણા મગજ પર શું અસર થાય છે? શું જુદી જુદી લિપિઓ શીખવાથી આપણું મગજ અલગ રીતે કામ કરે છે?
હા, આ બહુ રસપ્રદ વાત છે. સંશોધનો એવું બતાવે છે કે થોડો ફરક પડે છે. દાખલા તરીકે, આપણે જ્યારે ગુજરાતી કે અંગ્રેજી જેવી મૂળાક્ષરીય લિપિ વાંચીએ ત્યારે મગજના જે ભાગો વધુ સક્રિય થાય, એના કરતાં જ્યારે કોઈ ચીની લિપિ વાંચે જે લોગોગ્રાફિક છે ત્યારે થોડા અલગ ભાગો વધુ સક્રિય થાય છે.
લોગોગ્રાફિકમાં કેમ અલગ?
કારણ કે ત્યાં ચિહ્નો સીધા અર્થ સાથે જોડાયેલા છે, એટલે દ્રશ્ય ઓળખ અને અર્થઘટન પર વધુ ભાર મુકાય છે, જ્યારે મૂળાક્ષરોમાં ધ્વનિ અને અક્ષરના જોડાણ પર વધુ ભાર હોય છે.
અને પેલું હાથથી લખવું વિરુદ્ધ કીબોર્ડ પર ટાઈપ કરવું, એમાં પણ કોઈ ફરક છે? આજકાલ તો બાળકો પેન કરતા કીબોર્ડ વધુ વાપરે છે.
હા, એના પર પણ સંશોધનો થયા છે. હાથથી લખવાની જે ક્રિયા છે, જેમાં હાથની આંગળીઓની સૂક્ષ્મ હલનચલન અને આંખ હાથનો તાલમેલ જોઈએ, એ મગજ માટે ટાઈપિંગ કરતા અલગ સંજ્ઞાનાત્મક પ્રક્રિયા છે. કેટલાક અભ્યાસો તો એવું પણ કહે છે કે હાથથી લખવાથી યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયા વધુ સારી થઈ શકે છે. આ મુદ્દો શિક્ષણ જગતમાં અત્યારે ચર્ચાનો વિષય છે.
હવે થોડી ભવિષ્યની વાત કરીએ. આ ડિજિટલ ટેકનોલોજી, સ્માર્ટફોન, ઇમોજી, શોર્ટકટ મેસેજ, શું આ બધું મળીને લેખન કળાનો અંત લાવશે? અને પેલી વણ ઉકેલાયેલી લિપિઓનું શું થશે?
રોબિન્સન આ બાબતે ઘણા આશાવાદી છે. એ નથી માનતા કે ટેકનોલોજી લેખનનો અંત લાવશે. તમે ઇતિહાસ જુઓ, માટીની તકતી હતી, પછી પપાયરસ આવ્યું, કાગળ, પ્રિન્ટિંગ પ્રેસ અને હવે સ્ક્રીન. માધ્યમ બદલાતું રહ્યું છે, પણ લેખન તો રહ્યું જ છે.
હા, એ વાત સાચી છે.
અને યુનિકોડ જેવી ટેકનોલોજીએ તો દુનિયાની લગભગ બધી જ લિપિઓને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર જીવંત રાખી છે, આપણી ગુજરાતી સહિત. હા, લેખનના નવા સ્વરૂપો ચોક્કસ આવી શકે છે, પણ ભાષાને દ્રશ્ય સ્વરૂપે નોંધવાની જે મૂળભૂત જરૂરિયાત છે એ તો કાયમ રહેવાની.
અને પેલી વણ ઉકેલાયેલી લિપિઓ, સિંધુ ખીણની લિપિ ક્યારે ઉકેલાશે?
કોને ખબર, એ બહુ મોટો પડકાર છે. પણ બની શકે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજી ભવિષ્યમાં કંઈક મદદ કરે. પણ અત્યારે તો આ વર્ણ ઉકેલાયેલી લિપિઓ આપણને નમ્રતા શીખવે છે કે માનવ ઇતિહાસના કેટલાય રહસ્યો હજુ આપણી જાણ બહાર છે.
મુખ્ય વિચારો કે સંદેશાઓ આપણે તારવી શકીએ. મારા મનમાં પહેલી વાત એ આવે છે કે લેખન એ ખાલી સંદેશો પહોંચાડવાની રીત નથી, એ એક મોટી સંજ્ઞાત્મક ક્રાંતિ હતી. એણે આપણી વિચારવાની ક્ષમતાને જ વિસ્તારી દીધી.
ચોક્કસ. લેખન ના હોત તો આપણે આટલું જટિલ ગણિત, વિજ્ઞાન, કાયદા, તત્વજ્ઞાન કે પછી લાંબો ઇતિહાસ, મહાકાવ્યો, આ બધું પેઢી દર પેઢી આટલી સચોટ રીતે સાચવી જ ન શક્યા હોત.
બરાબર.
બીજો મુખ્ય સંદેશ એ છે કે લેખન પ્રણાલીઓમાં જે આટલી બધી વિવિધતા છે એ માનવ સર્જનાત્મકતા અને અનુકૂલનશીલતાનું પ્રતીક છે. કોઈ એક સિસ્ટમ શ્રેષ્ઠ નથી. ચાઇનીઝ લોગોગ્રામ હોય કે આપણી ગુજરાતી લિપિ, બંને પોતપોતાની ભાષા અને સંસ્કૃતિ માટે યોગ્ય છે. આપણા ભારતમાં જુઓ ને કેટલી બધી લિપિઓ છે, અને દરેક આપણી ભાષાકીય વિવિધતાનું ગૌરવ છે.
અને ત્રીજો મુદ્દો પેલો શક્તિ અને નિયંત્રણનો. ઇતિહાસમાં એવું બન્યું છે કે જેમના હાથમાં લખવા વાંચવાની આવડત હતી એમણે સમાજ પર કાબૂ રાખ્યો. સાક્ષરતા એ શક્તિનું સાધન રહી છે. આપણા દેશમાં પણ આ અનુભવ છે.
હા, અને એટલે જ સાક્ષરતાનો ફેલાવો હંમેશા સામાજિક સશક્તિકરણ અને પરિવર્તન માટે જરૂરી રહ્યો છે. ચોથો મુદ્દો છે ટેકનોલોજીનો પ્રભાવ. લેખનનું માધ્યમ શું છે? પથ્થર, માટી, કાગળ કે સ્ક્રીન એ હંમેશા લેખનના સ્વરૂપ અને એના ફેલાવા પર અસર કરે છે. આજે આપણે વોટ્સએપ પર જે રીતે લખીએ છીએ ટૂંકાક્ષરો અને ઇમોજી સાથે, એ પણ ટેકનોલોજીની જ અસર છે.
સાચી વાત છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો એ કે મોટા ભાગની લેખન પ્રણાલીઓ શુદ્ધ નથી હોતી, એમાં મિશ્રણ હોય છે. જેમ કે અંગ્રેજીમાં ડોલર કે એન્ડ જેવા લોગોગ્રામ છે, તેમ આપણી ગુજરાતી લિપિમાં પણ 1, 2, 3 જેવા અંકો એ લોગોગ્રામ જ છે, જે સીધો અર્થ બતાવે છે, ધ્વનિ નહીં. એટલે આપણી લિપિ મુખ્યત્વે ધ્વન્યાત્મક હોવા છતાં એમાં બીજા તત્વો પણ છે.
રોબિન્સનના પુસ્તકોમાંથી કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય તેવા છે. એમનું એક વાક્ય છે, લેખન એ માનવ બુદ્ધિની સૌથી અદ્ભુત સિદ્ધિ છે. આટલા નાના વાક્યમાં કેટલી મોટી વાત કહી દીધી છે.
હા હા, એ બતાવે છે કે લેખન ખાલી એક ટેકનિક નથી, એ તો સભ્યતાનો પાયો છે.
મને પેલો વિચાર બહુ ગમ્યો. દરેક લેખન પ્રણાલી ભાષાને કેદ કરવાનો ઉકેલ છે, પરંતુ દરેક ઉકેલ તેના સર્જકો વિશે કંઈક અલગ કહે છે. આ ખરેખર વિચારવા જેવું છે. જે રીતે કોઈ સમાજ લખે છે, એ એમની દુનિયાને જોવાની રીત, એમની પ્રાથમિકતાઓ દર્શાવે છે.
બરાબર. જેમ કે ચાઇનીઝ લિપિ એમની સાંસ્કૃતિક સાતત્યતા પર જે ભાર છે એને કદાચ પ્રતિબિંબિત કરે છે. અને મૂળાક્ષરોની સફળતા વિશેનો પેલો વિચાર પણ મહત્વનો છે.
કયો?
કે મૂળાક્ષરો તેની આંતરિક શ્રેષ્ઠતાને કારણે નહીં, પરંતુ વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક સંદર્ભોમાં વધુ સરળતાથી અનુકૂલનશીલ હોવાને કારણે વિજય થયા. આ બતાવે છે કે સફળતા ખાલી ગુણવત્તા પર જ નહીં, પણ સંજોગો અને ફ્લેક્સિબિલિટી પર પણ આધાર રાખે છે.
અને મગજ પરની અસર વિશેનો વિચાર. વાંચતા શીખવું મગજને મૂળભૂત રીતે બદલી નાખે છે. આ તો બહુ ગહન વાત છે. આપણે કદાચ એનો અનુભવ નથી કરી શકતા, કારણ કે આપણે નાનપણથી વાંચતા શીખ્યા છીએ, પણ લેખન આપણી વિચારવાની રીતનો એકદમ અંદરનો ભાગ બની જાય છે.
તે તેમના ઉત્ક્રાંતિ અને ક્રિયા પ્રતિક્રિયા માટે નવી શક્યતાઓ ઊભી કરી રહી છે. પરિવર્તનને એક સકારાત્મક દ્રષ્ટિએ જોવાની વાત છે.
હવે આ બધી જાણકારીનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ ખાલી એક એકેડેમિક ચર્ચા છે? દાખલા તરીકે શિક્ષણ ક્ષેત્રે આ સમજ કઈ રીતે કામ લાગી શકે?
અરે, ચોક્કસ કામ લાગે. શિક્ષણ પદ્ધતિઓ ઘડવામાં આ સમજ બહુ ઉપયોગી થઈ શકે. જેમ કે આપણે જાણ્યું કે જુદી જુદી લિપિઓ મગજ પર અલગ અસર કરે છે, તો જે બાળકો બહુભાષી છે અથવા જેમની માતૃભાષા અલગ છે, એમને નવી લિપિ શીખવવાની વધુ સારી રીતો કદાચ શોધી શકાય. અને પેલી હાથથી લખવાની વાત, એના ફાયદા વિશેની જાણકારી આપણને વિચારવા પ્રેરે કે શાળાઓમાં ટેકનોલોજીની સાથે હાથથી લખવાની પ્રથાને કેટલું મહત્વ આપવું જોઈએ.
અને બીજું કંઈ, જેમ કે ભાષાની જાળવણી અથવા જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચેના સંવાદમાં.
હા, જે ભાષાઓ લુપ્ત થવાના ભય હેઠળ છે અને જેમની પોતાની લિપિ નથી, એમના માટે યોગ્ય લિપિ કેવી રીતે વિકસાવવી એ માટે આ પુસ્તકોમાંથી ઘણું શીખવા મળે. ભારતમાં જ આવી ઘણી આદિવાસી ભાષાઓ છે જે આ પડકારનો સામનો કરી રહી છે.
હા, સાચી વાત છે.
અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, ભલે વેપાર હોય કે રાજદ્વારી સંબંધો, સામેની વ્યક્તિની લેખન પરંપરા અને એની પાછળની વિચારસરણીની થોડી સમજ હોય તો ગેરસમજ ઘટાડવામાં અને સારા સંબંધો બાંધવામાં મદદ મળે.
અને જે લોકો ટેકનોલોજીની દુનિયામાં કામ કરે છે, જેમ કે સોફ્ટવેર ડેવલપર્સ કે ડિઝાઇનર્સ, એમના માટે આ કેટલું ઉપયોગી?
એમના માટે તો અત્યંત ઉપયોગી. આજે આપણે જ્યારે ગ્લોબલ એપ્સ અને વેબસાઇટ્સ બનાવીએ છીએ, ત્યારે દુનિયાભરની અલગ અલગ લિપિઓ અને એમની જરૂરિયાતો સમજવી બહુ જ જરૂરી છે.
કેવી જરૂરિયાતો?
જેમ કે લખવાની દિશા, ડાબેથી જમણે, જમણેથી ડાબે કે ઉપરથી નીચે, અક્ષરોનું યોગ્ય કમ્પ્યુટર કોડિંગ એટલે કે યુનિકોડ, ટાઈપ કરવાની જુદી જુદી રીતો, આ બધું સમજ્યા વગર તમે સારો યુઝર એક્સપિરિયન્સ આપી જ ના શકો. આપણા ભારતમાં જ કેટલી બધી લિપિઓ છે, એ જ મોટો પડકાર છે ને.
આખી ચર્ચા પછી મારા મનમાં બે વાત મુખ્યત્વે રહે ગઈ. પહેલી, લેખન ખરેખર કેટલું શક્તિશાળી સાધન છે. એ ખાલી માહિતી નથી નોંધતું, પણ આપણી વિચારવાની રીત, આપણી સંસ્કૃતિને ઘડે છે.
બરાબર.
અને બીજી વાત, લેખન પ્રણાલીઓમાં જે વિવિધતા છે એ કોઈ નબળાઈ નથી, પણ માનવ મનની સર્જનાત્મકતા અને અનુકૂલનશીલતાનો પુરાવો છે.
મૂળાક્ષરો સિવાયની પદ્ધતિઓ પણ પોતાની રીતે અદ્ભુત અને સંપૂર્ણ છે.
મારા માટે મુખ્ય શીખ એ છે કે દરેક લેખન પ્રણાલી, ભલે તે ગમે તેટલી જુદી દેખાય, અંતે તો એ માનવ સંચારની એક સાર્વત્રિક જરૂરિયાતનું જ પરિણામ છે. કઈ જરૂરિયાત? તો કે બોલાતી ભાષાને કાયમી દ્રશ્ય સ્વરૂપ આપવાની, અને સાથે સાથે આપણી બૌદ્ધિક ક્ષમતાઓ અને મર્યાદાઓનું પણ એ પ્રતિબિંબ છે. અને ટેકનોલોજીનો બદલાવ એ લેખનનો અંત નથી, પણ એના ઉત્ક્રાંતિનો એક નવો અધ્યાય છે, જે માટીની તકતીઓથી શરૂ થઈને આપણા મોબાઈલની સ્ક્રીન સુધી સતત ચાલતો આવ્યો છે.
આજની આ રોચક ચર્ચા પછી એક સવાલ મનમાં ઘૂમી રહ્યો છે. આજે આપણે જે રીતે ઇમોજીનો અને ટૂંકાક્ષરોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે LOL, BRB કે ગુજરાતીમાં શું કરો છો માટે SKC, આ બધો જે બેફામ ઉપયોગ છે, શું તે ભવિષ્યમાં લેખનની આપણી વ્યાખ્યાને જ બદલી નાખશે? શું આ નવા પ્રકારનો દૃશ્ય સંચાર ભાષા સાથેના આપણા સંબંધને કાયમ માટે બદલી નાખશે? ખરેખર આના પર વિચાર કરવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.